नंबर 178 नीचे गाथा की सुन।
चेतन जो निज भान मा करता आप स्वभाव, वर्ते नहीं निज भान मा करता कर्म प्रभाव।
मोक्ष माटे कहीं लांबी बात करवानी जरूर नहीं। આ 78મી ગાથામાં મોક્ષનું સંક્ષિપ્ત સૂત્ર છે। લોકો તો કેટલાય પ્રશ્નો પૂછે છે કે મોક્ષ કેવી રીતે મળે। પહેલા તો એ પૂછે કે આ કાળમાં મોક્ષ મળે, પછી કહે કે શાસ્ત્રો તો કહે છે કે આ કાળમાં ન મળે। ઘણા બધા પ્રશ્નો પૂછે છે। શાસ્ત્રોમાં કહ્યું છે કે મોક્ષની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા આ ગાથામાં છે।
चेतन जो निज भान मा करता आप स्वभाव, वर्ते नहीं निज भान मा करता कर्म प्रभाव।
आ अत्यंत महत्वनी गाथा छे। आमा बंधनी पण चावी छे अने मोक्षनी पण चावी छे। तमने बन्ने चावीओ आपी छे। बंधनी चावी तो तमे वापरी छे, હવે મોક્ષ પ્રાપ્ત કરવાની ચાવી વાપરો। તેની ચર્ચા આગલી ગાથામાં થશે। ઊંડાણથી વિચારજો, અદ્ભુત વાતો છે, તેમાં મર્મ છે। જૈન દર્શનનો નિચોડ નિષ્કર્ષ સાર આમાં છે। સમજવા કોશિશ કરજો। આનો ઉકેલ આ જન્મમાં જ કરવો છે। સમજશો તો ઉકેલ થશે। ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ। દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર।
ગાથા બધા ફાથે લેશું। ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વરતે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ। ટીકા: આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તેજ સ્વભાવનો કરતા છે, અર્થાત તેજ સ્વરૂપમાં પરિણમિત છે અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે તે કર્મ ભાવનો કરતા છે। વિવેચનનો પ્રારંભ કરતા પહેલા ગાથાને સ્પષ્ટપણે સમજી લેવાનો પ્રયત્ન કરીએ। આ ગાથામાં સાધકે સાધનામાં શું કરવાનું છે તેનું ચિત્ર આપેલ છે। આ તત્વજ્ઞાનની ગાથા નથી। આ ગાથા બરાબર સમજાય તો સાધના વિશે આપણે ભ્રમણાઓ જે સમજો જે હોય તે દૂર થઈ જાય। ઘણી વખત ઘણી બાબતમાં આપણી સમજણ અસ્પષ્ટ હોય છે, ખોટી અથવા વિપરીત હોય છે। બે શબ્દો સમજી લઈએ, એક છે આત્મભાવ, તેને સ્વભાવ કહો કે ચૈતન્ય ભાવ કહો, અને બીજો શબ્દ છે પરભાવ, વિભાવ અથવા કર્મનો ભાવ। જીવનમાં બે ધારા ચાલે છે, એક આત્મભાવની ધારા ચૈતન્ય ભાવની ધારા, અને બીજી ધારા છે તે પરભાવની વિભાવની કર્મ ભાવની ધારા। આ બંને ધારાઓનો કરતા આત્મા છે, એ સ્વભાવનો પણ કરતા છે અને વિભાવનો પણ કરતા છે, પરંતુ કર્મનો કરતા નથી। વિભાવ કર્યા પછી કર્મરચના થાય છે, પણ તે કર્મનો કરતા નથી, પરંતુ વિભાવનો જરૂર કરતા છે। વિભાવ એટલે વિકૃત ભાવ, વિકારી ભાવ, રાગ દ્વેષના ભાવ, મોહભાવ કે અજ્ઞાન ભાવમાં જેટલા ભાવો જન્મે છે તે બધા ભાવોને જ્ઞાની પુરુષે વિકારી ભાવો અથવા વિભાવ ભાવ કહ્યા છે। એ વિભાવ ભાવ અને સ્વભાવ ભાવ બંને વચ્ચે આ જીવનની યાત્રા ચાલી રહી છે। આપણી યાત્રા મોટે ભાગે વિભાવની ધારાની યાત્રા છે। સ્વભાવનો સ્પર્શ ક્યારે થયો હશે કે નહીં તે તો પ્રભુ જાણે, પરંતુ એમ નથી લાગતું કે આપણને ટચ થયો હોય। વિભાવમાં તો આપણે ગળા ડૂબ ડૂબેલા છીએ,
સાધનાનું સૂત્ર કહેતી વખતે જ્ઞાનીઓએ એક વાક્ય કહેવું છે કે
વિભાવના કરતા મટી જવું અને સ્વભાવના કરતા બનવું, આનું નામ સાધના. બહુ યાદ ન રહે તો ચિંતા કરવાની જરૂર નથી. બહુ મુદ્દો યાદ રહેવો જોઈએ. દાળ શાકની ચર્ચા કરવાની જરૂર નથી. મીઠાઈ બરાબર છે કે નહીં તે જોવાની જરૂર. શાસ્ત્રોને એમ કહેવું છે કે વિભાવના કરતા મતો અને સ્વભાવના કરતા બનો. જીવ લાગી રહ્યો પર ભાવ મેં, સહજ સ્વભાવ લખે નહીં અપનો, અડિયો મોહ કે દાવ મેં. આ પદ નથી પણ યશો વિજય જે મહારાજ સાહેબની વેદના છે. આ ભજન કે કાવ્ય નથી પરંતુ અંદરની મૂંઝવણ છે, અંદરની વ્યથા છે. આટલા શાસ્ત્રો વાંચ્યા, આટલા સિદ્ધાંતો વાંચ્યા, આટલા અનુષ્ઠાનો જપ તપ વ્રતની સાધના કરી તો પણ અમારો આત્મા પરભાવમાં લાગેલો છે, પરભાવમાં જ છે. આપણે ચર્ચા કેટલી ઊંચા પ્રકારની કરીએ છીએ. 11મા ગુણસ્થાનકની ચર્ચા કરીએ છીએ. 11મા ગુણસ્થાનેથી જે પાછો આવે છે એ જીવ હલકો નથી, એ નીચો કે નબળો નથી. ભૂલે ચૂકે એમ ન માનતા કે તમે એમના કરતા ઊંચા છો, એ ભ્રમણામાં ન રહેશો. એમની તો અદભુત સાધના છે. સાધના કરતા કરતા અસંભાવને કારણે નીચે આવ્યા છે. તારું તો ગજુ પણ નથી કે તું એક શ્રેણી માંડી શકે. એવો શ્રેણીની માંડીને શ્રેણીમાં દાખલ થયા અને નિયમ પ્રમાણે ઉપસંભાવમાં ગયા. ઉપસંભાવનો કાળ પૂરો થયો અને નીચે આવ્યા. પરંતુ તેઓ નીચે રહેવાના નથી, તેઓ ચઢવાના છે. તું તારું જો તારી સ્થિતિ કેવી છે. સહજ સ્વભાવ લખે નહીં અપનો, અડિયો મોહ કે દાવ મેં, જીવ લાગી રહ્યો પર ભાવ મેં, એમ યશો વિજયજી મહારાજ સાહેબ કહે છે. આજે પણ જીવ પરભાવમાં વિભાવમાં લાગેલો છે. પોતાનો સહજ સ્વભાવ એ લક્ષમાં લેતો નથી, સમજતો નથી, જાણતો નથી. અને મને કહેવા દો કે આત્મા મોહના આત્મા રમકડું બની ગયું છે.
ખરેખર સાધનામાં જે કંઈ કરવાનું હોય તેની સ્પષ્ટતા આ 78મી ગાથામાં કરવાની છે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. જૈન દર્શનનો નિચોડ આ ગાથામાં છે. જ્ઞાનીને બે વાતો સ્પષ્ટ કરવી છે. ખરેખર સાધનામાં એક ધારામાંથી બહાર નીકળી બીજી ધારામાં પ્રવેશ કરવાનો છે. જે કર્મની ધારા છે, વિભાવની ધારા છે, તેમાંથી બહાર નીકળી સ્વભાવની ધારામાં આપણે ઠરવું છે. સ્વભાવની ધારામાં ઠરવા માટે શું પ્રક્રિયા કરવાની છે, તેની કઈ રીતે રીત છે, કઈ પદ્ધતિ છે. પહેલી વાત, ચેતન જો નિજ ભાનમાં આત્માને જો પોતાનું ભાન થાય. બહુ વિચિત્ર વાત લાગે છે કે આત્મા આપણે પોતે છીએ. આ કોઈ બીજી પાર્ટીની વાત નથી. કોઈ બીજા આત્માની વાત કરતા હોય તો બરાબર. આત્માને આપણને પોતાનું જ ભાન નથી. આપ આપકો ભૂલ ગયા, ઇનસે ક્યા અંધેર, સમર સમર અબ હસત હૈ, નહીં ભૂલેંગે ફેર. આ સૌથી મોટું આશ્ચર્ય છે કે પોતે પોતાને જ ભૂલી ગયો છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આ જ ભૂલ થાય છે કે પોતાનું વિસ્મરણ પોતાને થાય છે. ચેતન જો નિજ ભાનમાં ચેતનને પોતાનું ભાન થાય, સ્વરૂપ જો ભાન થાય, સ્વરૂપનું જો ભાન થાય, સ્વરૂપની સ્મૃતિ થાય, સ્વરૂપનો અનુભવ થાય, સ્વરૂપનું દર્શન થાય, આત્મ સ્વરૂપનો નિશ્ચય થાય, તે મહત્વની ઘટના છે. ભાન એટલે સમજ, ભાન એટલે અનુભવ, ભાન એટલે સાક્ષાત્કાર, ભાન એટલે પ્રતીતિ, ભાન એટલે શ્રદ્ધા, ભાન એટલે સભાનતા, ભાન એટલે કોન્સેપ્ટ, ભાન એટલે જાગરણ.
જ્યારે પોતાને પોતાનું જાગરણ થાય, પોતાના ભાનમાં જો ચૈતન્ય આવી જાય તો તેની પ્રક્રિયા બદલાઈ જાય, રીત અને જીવનશૈલી બદલાઈ જાય. જે ક્ષણે આત્માને પોતા સ્વરૂપનું પછી તે આત્મા વિભાવનો કરતા મટે છે અને સ્વપ્ન છે. માત્ર કહેવાથી એ સ્વભાવનો કરતા નથી બનતો અને માત્ર કહેવાથી એ વિભાવનો કરતા પણ નથી મળતો. જ્યારે સ્વરૂપનું ભાન થાય, આદાન થાય, તો તેનું પરિણામ તેનું આવે. કરતા આપ સ્વભાવ એ પોતાના સ્વભાવનો કરતા બની જાય છે. આત્મા કરતા તો છે, પરંતુ કર્મનો કરતા નથી, બાહ્ય પદાર્થોનો કરતા નથી, એ પૂતગલનો જડ પદાર્થનો કરતા નથી. પણ કરતા તો છે જ, વિભાવનો પણ કરતા છે અને સ્વભાવનો પણ કરતા છે. વિભાવનો કરતા બને પોતાનું ભાન ન હોય ત્યારે, અને સ્વભાવનો કરતા બને પોતાનું ભાન થાય ત્યારે. અંબાલાલ ભાઈએ બહુ સંક્ષિપ્તમાં ટીકા લખી છે કે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તેજ સ્વભાવનો કરતા છે, અર્થાત તેજ સ્વરૂપમાં પરિણમિત છે, પોતાના સ્વભાવમાં પરિણમે છે. તેને પોતાના સ્વભાવમાં રમવું એવી અવસ્થા પ્રાપ્ત થાય છે.
આત્મા ક્યાં વર્તે છે, ક્યાં રહે છે, ક્યાં રહે છે, ક્યાં ઠરે છે, ક્યાં જાય છે? આનંદજીએ તો પોકારી પોકારીને કહ્યું કે વારો રે કોઈ પર ઘર રમવાનો ઢા, અમને પારકા ઘેર રમવાનો ઢાળો પડી ગયો છે, એ અભ્યાસ અથવા આદત પડી ગઈ છે. જેમ નાનું છોકરું રમતા રમતા રસ્તા ઉપર જાય ત્યારે તેની માં તેને સમજાવીને ઘેર પાછું લાવે અને દરવાજો બંધ કરી દે, છતાં બાળક માતાની નજર ચૂકાવી ફરી રસ્તા ઉપર ચાલ્યું જાય, તેમ આપણને આ સંતો રૂપી માતાઓ સમજાવીને અંદર લાવે છે. બહારનો પરનો જરા ટચ મળે કે આપણે ઘરની બહાર નીકળી જઈએ છીએ અને પરભાવમાં રમીએ છીએ. એ પરભાવમાં રમવાની જે આદત છે તે અમારી આદત ટાળો. આનંદગંજી કહે છે, સહાય કરો, કૃપા કરો અને અનુગ્રહ કરો. અમને પરઘરમાં રમવાની ટેવ પડી ગઈ છે, તેમાં રમવાના કારણે કર્મરચના થાય છે, રાગ દ્વેષ થાય છે અને આત્મા અશુદ્ધ થાય છે. આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના ભાનમાં વર્તતો હોય તો તે વિભવમાં, જો ભાનમાં વર્તતો ન હોય તો તે વિભવમાં વર્તે છે, પરભાવમાં અને કસાયમાં વર્તે છે, અને ત્યારે તે કર્મનો કર્તા બને છે. જો સ્વભાવમાં વર્તે તો સ્વભાવનો કર્તા બને, અને પરમાં રમે તો પરનો કર્તા બને. કર્મનો નિયમ ત્યાર પછી કામ કરે છે. આપણા વચ્ચે કર્મો સીધા પ્રવેશતા નથી.
પ્રથમ તો તે પોતાનું ભાન ભૂલી જાય તે ઘટના. પોતાના ભાન ભૂલ્યા પછી તેને સ્વરૂપનું વિસ્મરણ થાય તે બીજી ઘટના. સ્વરૂપનું વિસ્મરણ થયા પછી તે શુદ્ધ સ્વભાવમાં રમતો નથી તે ત્રીજી ઘટના. તે વિભાવમાં રમતો થાય તે ચોથી ઘટના. અને વિભાવમાં રમે તો જ કર્મનું આગમન થાય ને તો જ કર્મભાવ તૈયાર થાય. કર્મો ઉતાવળ કરતા નથી. તમને પરાણે વળગી પડવું તેવો તેનો હેતુ નથી. તેઓ કહે છે કે તમે નહીં બોલાવો તો અનંતકાળ સુધી નહીં આવીએ, અને બોલાવશો તો ટાઈમ પણ નહીં લગાડીએ. આવવાની અમારી તૈયારી તો ખરી. તેથી સ્પષ્ટ થાય છે કે આત્મા પ્રેરકપણે કરતા છે. શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય તો તે ચૈતન્ય સ્વભાવનો કરતા છે. તેનાથી ચૈતન્યનું બળ વધે છે, સામર્થ્ય વધે છે, શુદ્ધિ થાય છે, નિર્જરા અને સંવર થાય છે, આત્માનું સ્વરૂપ પ્રગટ થાય છે, આત્મા ખીલે છે. આત્મા પ્રગટ થાય છે, આત્મા ગુણોનું ઉત્કર્ષ થાય છે, તેના ઉપરથી આવરણ હટતા જાય છે, અંધકાર દૂર થતો જાય છે અને અજવાળું પથરાય છે. પરંતુ આ ક્યારે બને? એ ચૈતન્ય સ્વભાવમાં રમે ત્યારે. ચૈતન્ય સ્વભાવમાં રમે તો બળ, સામર્થ્ય વધે, શક્તિ વધે. યશોવીજીજી મહારાજે કહ્યું છે કે જેટલા જેટલા અંશમાં નિરૂપાધિક પણ તેટલા અંશમાં ધર્મ થાય. તમે ગમે તે માનો કે અમે ચોથે કે છઠ્ઠે સાતમે ગુણસાનકે છીએ, માનવામાં કોણ ના પાડે છે? ખાવાનું ઠેકાણું નથી અને કહેશે કે અમે ધીરુભાઈ અંબાણી છીએ તો કોણ ના પાડે છે? પણ માણસને ખ્યાલ આવવો જોઈએ કે પોતાની વર્તમાન અવસ્થા કેવી છે. માનવાથી અવસ્થા આવતી નથી, પણ અંદરમાં પ્રક્રિયા થવાથી અવસ્થા આવે છે. તે વખતે ચૈતન્યનું બળ વધે છે. સ્વભાવમાં રમવાથી ઢળવાથી ચૈતન્યનું બળ વધે છે અને તે બળ આગળના કર્મનો ક્ષય કરવામાં પણ કામ લાગે છે.
આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય તો તે વિભાવમાં વર્તે છે, પરભાવમાં અને કસાયમાં વર્તે છે. જુઓ, સાધના જ્યારે થશે ત્યારે તેમાં શક્તિ અને સામર્થ્ય જોશે, આંતરિક બળ જોઈશે. જેટલા જેટલા અંશમાં કર્મોનું આવરણ ઘટે તેટલા તેટલા અંશમાં આત્માના ગુણો ખીલે અને એ ગુણો ખીલે તે આત્માની શક્તિ બનીને આગળની પ્રક્રિયામાં સહયોગી બને. કઈ ખબર પડે છે કે જીવમાં શું થાય છે? જે જે અંશે રે નિરૂપાધિક ગુણું તે તે જાણો રે ધર્મ, સમ્યક દ્રષ્ટિ રે ગુણ થાણા થતી જાવ લહે શિવ ધર્મ. જેટલા અંશે ઉપાધિ મટે ઉપાધિ તૂટે આવરણ તૂટે આવરણ તૂટે તેટલા અંશમાં ધર્મ થાય. આ જ્ઞાનીનું સર્ટિફિકેટ છે, આ જ્ઞાનીનું પ્રમાણપત્ર છે. તમને કેનારા મળશે કે તમે પાર પામી ગયા. સાતમે થી આઠમે ગયા છપક શ્રેણી માંડી, બારમે તેમે પણ પહોંચ્યા તેવા ભ્રમમાં ન પડશો. પરંતુ અસલમાં જીવને એ અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ, જેમ કપડાને સાબુ લગાડો તો મેલ કપાતો જાય. સાબુ ઘસ્યા કરો અને ધોકા માર્યા કરો, છતાં મેલ ન કપાય તો તમને લાગશે કે કંઈક ગડબડ છે, આ સાબુ બરાબર નથી અથવા કપડાને બરાબર ઘસ્યા નથી. એમ જેટલા 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 અંશમાં સ્વરૂપમાં રમશો, સ્વભાવમાં રમશો, તેટલા તેટલા અંશમાં ઉપાધિ ઘટશે, આવરણ તૂટશે અને ડરથી આત્માની શક્તિ ખીલશે. શક્તિ તો આત્મામાં છે, અનંત શક્તિ છે. આત્માને શક્તિ લેવા ક્યાંય જવું પડતું નથી. એક શબ્દ છે, આપણે ત્યાં અનંત વીર્ય.
બસ અહીંયા આપણે રોકીશું. ગાથા 78મી થાય છે. 78મી ગાથા એ આખા જૈન દર્શનના મોક્ષ માર્ગની વ્યવસ્થાનું મૂળ સૂત્ર છે. મોક્ષ માર્ગની વ્યવસ્થામાં બે પાસા, બંધ અને મોક્ષ. નિયમ એ છે, કૃપાળુદેવે વેદાંતિ એવા મનસુખરામભાઈને કહ્યું કે આત્મા સાથી બંધાય છે, કેમ બંધાય છે, કેવી રીતે બંધાય છે એ જે જાણતો નથી એને તે કેમ છૂટે, સાથી છૂટે, કેવી રીતે છૂટે એનું જ્ઞાન હોવાની સંભાવના જ નથી. સંસારના જીવનની અંદર કાં તો બદ્ધ અવસ્થા છે અને કાં તો સિદ્ધ અવસ્થા છે. અત્યારે વર્તતી અવસ્થા બદ્ધ અવસ્થા છે, એનું ભાન ન હોય અને પોતે સિદ્ધ જ છે, શુદ્ધ જ છે, મુક્ત જ છે, આવા ભ્રમની અંદર રહે તો એનો કોઈ ઉપાય નથી. એ ભ્રાંતિ છે. ભ્રાંતિમાં તો રહી શકાય છે. પોતાની આ બધી મતિ કલ્પના છે કે હું તો શુદ્ધ છું, બુદ્ધ છું, એ લક્ષ્ય માટે બરોબર છે, પણ વર્તમાન દશામાં તું શુદ્ધ નથી. ભ્રમણામાં કદી ન રહેવું. જેને ખરેખર ઉપાય કરવો છે એને ભ્રમ હોય તો ન થાય. સામાન્ય શરીરમાં પણ જો રોગ હોય, એ રોગની પોતાને જેટલું નિદાન સાચું હોય એટલા પ્રમાણમાં ઉપાય કારગત નીવડે. પણ જો ભ્રમણા જોઈ કે ના ના મને આમ છે મને આમ છે, પોતાની મેળે નક્કી કરી લે. ઘણા ડૉક્ટર પાસે જાય અને એમ કે સાહેબ મને બીપી છે, તે નક્કી કર્યું. તું ડૉક્ટર છો તો આવ્યો છો કામ મારી પાસે? કાં તો કે સાહેબ મને તો આ પ્રકારનું થઈ ગયું છે, અસ્થમા છે. ડૉક્ટર સાચો હોય પેલા એમ કે પેલા ઉભો રહે, કેમ કે દર્દીને પેલા ભ્રમમાંથી બહાર કાઢવાનું. તે નક્કી કર્યું. તને કેવી ખબર પડે તને આ છે? અને જો તને ખબર પડતી હોય તો મારી પાસે આવ્યો છો કામ? સાચી વાત એ છે કે નિદાન કરનાર એ નિદાન કરે છે, અને નિદાનમાં જ્યારે ભ્રમના આધાર ઉપર કોઈ પોતાને અનેક વસ્તુ માની લે છે ત્યારે એને એકય ઉપાય કારગત થતો નથી. ઉપાયો ઘણા છે, સરસ છે, સાચા છે, પણ એને ઉપાય સફળ થતો નથી. કેમ કે એનું નિદાન જ ખોટું છે, ભ્રમમાં છે. ઘણા કેટલા કેટલા પોતાના રોગ વિશે મલાવા કરવાની જેને ટેવ હોય ને, એ પોતાના રોગ વિશે ભ્રમની કેટલી બધી વાતો કરે છે. મને આ છે ને મને આ છે ને મને આ છે ને 50 પ્રકારનો કહે, કેમ કે એને એમાં એને પોતાનો મહિમા વર્તાય છે. એને ખબર નથી કે કેટલું ગાંડ પણ છે. તું તારા રોગની વાત કરસ, તું તારી વ્યાધિની વાત કરસ, આ તારા પાપનું વર્ણન કરસ, તું કેટલો અધમ છો એની વાત છે આ તો. પણ છતાંય એ વાતને શાંત રાખીને એ આ કર્યા કરે, કારણ કે એને એમાં મહત્વ લાગે છે. બોલો, સામો પૂછે ને, હે તમને એમ છે? હા, હજી મને તો આવું થાય ત્યારે એવું થાય, બીજા કરતા જાણે જોરથી થાય. આ ગાંડપણ અનાદિકાળથી જીવ આવી આવી ભ્રમણાઓની અંદર અને એમાં જ પોતાનું મહાત્મ્ય વેધે છે, કારણ કે દેહાભ્યાસ ઉપર જીવન છે. એને ખ્યાલ નથી કે બિનજરૂરી લોકો સાથે મારે આવી બધી વાત કરવાની કઈ જરૂર નથી. મારા રોદાણા શું રોવાના? મારું કર્મ મારે ભોગવવાનું છે, તો ગામ સાથે શું આવા પડારા કરવાના? એટલું ધૈર્ય નથી, શાંતિ નથી, સંયમ નથી, સમતા નથી. મહત્વ જોઈએ છે. કોઈ ચાર વર્ષ લોકો ખબર પૂછે કેમ છો હવે તમે, એમાં એને આનંદ આવે છે. એને પોતાના સ્વભાવનો આનંદ નથી, એને પર થકી જ આનંદ છે. અને ખોટાનો આનંદ છે પાછો, સાચાનો નહીં, ભ્રમણાનો આનંદ છે. કેટલી વિચિત્ર અવસ્થા છે. પરમાર્થ માર્ગમાં ચાલવા જીવ તૈયાર થયો છે, પણ હજુ એને એ ભ્રામક માન્યતામાંથી કે ભ્રમણાઓમાંથી બહાર નથી નીકળો. હજી અહીંયા કે છે કે શરૂઆત કરી છે મુનિશ્રી શરત કે અમારે લાંબી ટૂંકી વાત કરવી નથી, પણ એક ગાથામાં મોક્ષ માર્ગનું સ્વરૂપ છે, બંધનું સ્વરૂપ પણ આપ્યું છે. તને બંધ કેમ થાય, સાથી થાય, અને તારા મુક્તિનું સ્વરૂપ પણ આપ્યું છે કે તારો મોક્ષ કેમ થાય. ટૂંકામાં ટૂંકું કહ્યું છે કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ. તારા સ્વરૂપનો તું કરતા છો, તારા સ્વભાવનો તું કરતા છો, તારા ગુણોનો તું કરતા છો, તારું જે અનંત સામર્થ્ય છે, સુખ છે, જ્ઞાન છે, દર્શન છે, એનો તું કરતા છો, પણ વર્તે નહીં નિજ ભાનમાં. પોતાના ભાન સિવાય જો વર્તે નહીં તો તું કરતા કર્મ પ્રભાવ, તું કર્મના પ્રભાવ નીચે ચાલી રહ્યો છો, નિમિત્તના પ્રભાવ નીચે ચાલી રહ્યો છો, ભ્રમણાના પ્રભાવ નીચે ચાલી રહ્યો છો, ભ્રાંતિથી ચાલી રહ્યો છો, કેમ કે તને નિજભાનનું સ્વરૂપ ખ્યાલ નથી. રોગી હું નથી, હું શુદ્ધ ચૈતન્ય છું, અનંત ગુણોનો હું પિંડ છું, અનંત સુખનો હું સાગર છું, એમાં રોગને ક્યાંય સ્થાન નથી. આત્માને કોઈ રોગ હોઈ શકે નહીં. અને હું આત્મા છું કે નહીં તો નક્કી કરો. નિજભાવમાં રહ્યો, નિજભાનમાં રહ્યો, આત્મા છું પણ મને આ કર્મ વડગા છે તો એનો મને ખેદ છે, એનું મને દુઃખ છે, એનું અભિમાન નથી, એનું મહાત્મ્ય નથી. આજે મહાત્મ્ય વેદાય છે, વ્યથા નથી વેદાતી, દુઃખ નથી વેદાતો, કે હો આવા આત્માની આ દશા બેહાલ, તો એ અંદરની પીડા વેદાય, મૂંઝવણ થાય. મૂંઝવણ થાય તો માર્ગ મળે કે મારે આમાંથી છૂટવું છે, નિજ ભાનમાં આવવું પડે. એટલે વાત કરે છે કે અત્યંત મહત્વની ગાથા છે, ઊંડાણથી વિચારજો. જૈન દર્શનનો નિચોડ, નિષ્કર્ષ અને સાર આ ગાથામાં છે. સમજવા કોશિશ કરશો, સમજશો તો ઉકેલ થશે. આ વાક્ય સમજાય છે? સમજશો તો ઉકેલ થશે, ઉકેલ થશે. જે એનો આ જે અત્યારે મુશ્કેલી છે, આપણો બંધની વ્યવસ્થા છે, એનો ઉકેલ થશે. પણ સમજશો તો, સમજવું એટલે યથાર્થ જ્ઞાની જે આશયથી, જે હેતુથી જે કહે છે, તે શબ્દની ઝંઝટ છોડીને, વાક્યના પ્રકાર છોડીને, અહીંયા આમ લખ્યું છે ને આનો અર્થ આ થાય, નહીં થયા થાય ને ભાંગા થયા થાય, કઈ ખટપટ કર્યા વિના જ્ઞાનીના અંતરના આશયને, શુદ્ધ આશયને સમજવાનું. માં જ્યારે બાળકને સમજવા પ્રયત્ન કરે છે ત્યારે બાળકની ભાષા ઉપર એનું ધ્યાન છે, એના ભાવ ઉપર ધ્યાન છે, એના આશય ઉપર ધ્યાન છે કે છોકરો કેવા શું માગે છે. એ ભૂ કહે તો ભલે, મમ કહે તો ભલે, એમાં એક એક નાના બેટા ન બોલાય, ડિક્શનરી લાવ. એટલી બધી સમજવાની વાત છે અહીંયા. એવી રીતે બાળક પણ માનો ભાવ સમજે છે, ભાષા સમજે કે ન સમજે. માએ કીધું કે તું ગાંડિયો છું, તો એ ગાંડપણના અર્થ કાઢે ડિક્શનરી લઈને, કે મારી માએ શું કીધું, ગાંડપણ એટલે શું, બુદ્ધિ ન હોય, આ વિવેક ન હોય, આવું બધું સમજાવે. એમ સમજી છે કે માં કે છે કે કરસી બરોબર નથી. વાત પૂરી થઈ ગઈ. સમજશો તો ઉકેલ થશે. આપણે જ્ઞાનીઓને સમજતા નથી, ખ્યાલ આવ્યો? આટલા આટલા ઉપદેશ, આટલા આટલા ગ્રંથોના વાંચન, આટલી આટલી શિબિરો, છતાં જ્ઞાનીને જે કહેવું છે એ આપણને સમજાતું નથી. એને કહેવું શું છે? એ જો સંક્ષિપ્ત સમજાય તો બધા ઉપદેશનો સાર આવી ગયો. મારે આટલું વાંચવું છે ને આટલું કર, પણ તને જે જ્ઞાની કહે છે એ સમજાઈ જાય. કૃપાળુ દેવે એના અનુભવથી લખ્યું પછી કે સમજ પીછે સબ સરળ હૈ, બીનું સમજ નહીં તો મુશ્કેલીનો પાર નથી. આમાંથી તો કોઈ દી નવરો નહીં થાય, કોઈ દી નવરો નહીં થાય. વાંય જાઉં, ત્યાં જાઉં, ઓલાને પકડું, અલાને પકડું, આના પગની પૂજા કરું, શું કરીશ તું? સમજણ વિના આ તારું પરિભ્રમણ યથાવત ચાલુ રહેશે. બહુ મહત્વનો શબ્દ છે, સમજશો તો ઉકેલ થશે. તમે સમજો જ્ઞાનીની વાતને ભાષાથી નહીં, એના મર્મથી સમજો. કૃપા હુમલો કરે, આવેશ ઓછો થઈ જાય છે. વેગ હતો અહમનો વેગ છે, સ્વચ્છંદનો વેગ છે. એને શબ્દ ગમે તે કયો પણ વેગ સ્વચ્છંદનો છે, અહમ છે. અહમ તો એટલો જ નથી, હું પણ એટલું બધું જાગૃત છે, હું જાણું છું, મને બધી ખબર છે, હું આ જાણું, કંઈક કીધું નથી કે તરત જ આ હું પણ. એનો હું દેહ આધારિત છે, એનો હું સ્વરૂપ આધારિત નથી. હું એટલે આત્મા છું એ નથી, મિથ્યા ભાવ છે એ. હું એટલે એનો દેહ, નામ, રૂપ, કદ, આકાર અને આઠે પ્રકારના મદ, કુળ, જાતિ, વિદ્યા, રૂપ, પછી તપ, જે કઈ કહીએ પદવી પદ આ બધાથી એનો સરવાળો એટલે હું, આઠે આઠ મદનો સરવાળો એટલે હું. આ આઠે મદથી રહિત પણ જ્યારે હોય એટલે લખ્યું કે સમ્યક દ્રષ્ટિને એક પણ મદ ન હોય, એકય મદ ન હોય. એનો હું જ્યારે બોલાય, જ્ઞાની જ્યારે હું બોલે છે ત્યારે હું એનો સ્વરૂપ નો હું છે. અને કૃપાળુ દેવે તો અજબનો શબ્દ પ્રયોગ આખા વચનામૃતમાં મૂક્યો, ક્યાંય હું શબ્દનો વાપરો અમે વાપરો. પૂછ્યું કે આ શું તમને તમારી જાતનું અભિમાન આવી ગયું છે કે તમે જ્યારે ત્યારે અમે આમ કહીએ છીએ ને અમે આમ કહીએ છીએ, આ હું કેમ નથી બોલતા? એણે કહ્યું કે હું એ અહમભાવ ભૂલવા માટે થઈને અને અનંત જ્ઞાનીઓની સાથે અમે છીએ, એ જેવું એનું સ્વરૂપ છે એવું અમારું. અમે જ્યારે કહીએ છીએ ત્યારે અનંત જ્ઞાનીની સાક્ષીએ કહીએ છીએ, અમારું કંઈમાં હું પણ વયું ગયો. અમે એટલે હું નહીં, એમ એને જવાબ આપ્યો કે અમે એટલે હું નહીં પણ અનેક માનો એક, અનેક જ્ઞાનીઓમાંનો એક હું, અનંત જ્ઞાનીઓમાંનો એક હું. હું કોઈ વ્યક્તિત્વ નહીં, કોઈ જુદું કોઈ મારું અસ્તિત્વ નહીં. વિરાટ એવી વિશ્વ ચેતના છે, વૈશ્વિક એક ચેતનાનો પ્રવાહ છે, એનો હું ભાગ છું. એટલે જ્ઞાનીના વચનમાં અનંત આગમનો સાર હોય છે, કારણ કે એને પોતાનું વ્યક્તિત્વનું અહમ કોઈ લેશ માત્ર પણ રહેતું નથી. આપણે તો 20 દોહરામાં એટલા માટે બોલવું પડે કે અહમ ભાવથી રહિત. પ્રભુ મારી સ્થિતિ તો એવી છે કે એક ક્ષણ પણ એવી નથી કે જ્યારે હું મારા અહમ ભાવથી રહિત હું. મારી પ્રત્યેક ક્રિયામાં, મારી પ્રત્યેક ચેષ્ટામાં, પ્રત્યેક વ્યવહારની અંદર પડઘો અહમનો પડે છે, અમેનો નથી પડતો. હું ક્યારેય મારી જાતને અનંત જ્ઞાનીઓની શ્રેણીમાં મૂકી શકતો નથી અને હું વાળો કોઈની શ્રેણીમાં ચાલી શકે નહીં. હું વાળા બધા જુદા, જેટલા જેટલા અહમ વાળા છે ને એ કોઈ બે એક નો થાય, એને કોઈ શ્રેણી, એ બધા એક જ હોય છે. વાત સાચી છે પણ ક્યારે જાય એ અમેમાં જાય ત્યારે. આ ભેદ પકડાતો નથી. અહીંયા સરસ એ ગાથાની વાત કરીને પછી વિવરણ કરે છે. બે પ્રવચન મુનિશ્રી આના ઉપર આપ્યા છો, આ એક આખું પ્રવચન થશે, હવે પછીનું પ્રવચન પણ આ જ ગાથા ઉપર થશે. આપણને લાગે કે આ શું છે, કેટલા કેટલો સમય સુધી આ પ્રવચનો આપ્યા હશે. અને લખનારને ધન્યવાદ છે ને, અક્ષરે અક્ષર પકડી પકડીને, એક એક વસ્તુ કંડારીને, છાપીને આપણા હાથમાં આપી દીધી કે તમે કદાચ હાજર નહીં હો, તમે રૂબરૂ સાંભળી નહીં શક્યા હો, પણ લ્યો આત્મસિદ્ધિનો આ વિવરણ જેને આત્મા જાણ્યો છે એ પુરુષ કરે છે. ત્રણ ભાગ થયા, 118 પ્રવચન થયા, 2.5 વર્ષ થયા આ વાતને સમજવામાં. સમજશો તો ઉકેલ મળશે. પેલા લક્ષમાં લ્યો કે મારે સમજવું છે, સાંભળવું નથી. આજે સાંભળવાની હોશ છે, ધખારો છે, એટલે જે દોડધામ છે બધી માનસિક પ્રવૃત્તિ ઉપર છે, આપણી ચિત્તની પ્રવૃત્તિ ઉપર નથી. એટલે ગમે તેટલું સાંભળી વાંધો નથી આપણને, જથ્થાબંધ વસ્તુ શબ્દો કાનમાં પડે છે. પણ એનું સ્તર કેટલું, તો કે કાનના સ્તર સુધી, શ્રવણના સ્તર સુધી અને મનના સ્તર સુધી. એટલે મજા આવી કે ન આવી, આજે ગયા હતા તો મજા આવી ગઈ. મજાથી એ જીવ આગળ વધતો, માનસિક સ્તરથી આગળ વધતો નથી. એટલે એને ઉપદેશ પણ મનોરંજનનું સાધન છે. જો એનું મનોરંજન ન થાય તો એમ કે કાંઈ વાતમાં માલ. અને આવીને એમ જ કે તમે જે આવ્યા ગયા, વેસ્ટ ઓફ ટાઈમ. પણ તારે કયો ધંધો કરવો છે વેસ્ટ ઓફ ટાઈમમાં? બીજું તું શું ઉકાળવાનો છું? પણ એની મનને અનુકૂળ થયું. જીવનની અંદર એક એક વાત બસ મજા આવવી જોઈએ, મજા આવવી જોઈએ, મજા આવવી જોઈએ. અરે ક્યારેક તું આ લૌકિક ભૌતિક ઐહિક સંગ અને સંબંધો અને આ સંયોગો એની મજામાંથી જરાક નવરો તો થા અને તારા સ્વરૂપની મજા લેવાનો આનંદ તો લે. સરસ મજાનું ધ્યાન થાય તો તને કોઈ દી મજા આવી જાય, બસ એ તારી સાચી પ્રગતિ છે. સમજવાની એટલે સમજાયું ને, પછી મજા બરોબર. એ મજા છે, એ આનંદ છે, આત્માનો આનંદ છે. એ વ્યક્ત થાય છે, ઓહો એવી મજા આવી ગઈ છે, એટલે હવે હું અંદરમાં સમાયો છું. ખૂબ મજા છે. કારણ કે અહીંયા ઉપાધ્યાય યશોવીજીએ કહ્યું એમ, નિરુપાધિક પણ મારું વૈધું ઉપાધિ. મહાત્મા ગાંધીજીને કૃપાળુ દેવે પત્ર લખ્યો 570, એમાં લખ્યો જેમ જેમ ઉપાધિ ઘટે છે તેમ તેમ સમાધિ સુખ વધે છે. હવે આપણે સાંભળવા ગયો એમાં ઉપાધિ ઘટે છે કે વધે છે? મનના સ્તરની અંદર ઉપાધિ વધે છે. દોડ ધામ આમ ગયા આ ગયા, હવે આવું જવું છે, અહીંયા જવું છે, અને કેટલા માથાકૂટમાં આપણે હોય છે. ઉપાધિ નિરુપાધિક સુખ એ લક્ષમાં તો આવવું જોઈએ ને. અહીંયા ગાથાનો પ્રારંભ કરી અને મુનિશ્રી એક રહસ્યની વાત કહે છે કે જીવમાં બે ધારા ચાલે છે. જીવમાં બે ધારા ચાલે છે. એક ધારા ચાલે છે કર્મ ભાવની ધારા અને બીજી ચાલે છે આત્મભાવની ધારા. આ બંને ચાલે છે. પણ જીવ ક્યાં ડૂબેલો છે? કર્મધારામાં. નિજ સ્વરૂપનું ભાન ન હોવાને કારણે એની ધારા ચાલતી હોવા છતાં એના લક્ષમાં આવતી નથી, અને એના લક્ષમાં આવતી નથી એટલે ધારા નથી એમ માનવાની જરૂર નથી. ધારા ચાલુ છે. જ્ઞાન હોય તો જ્ઞાનની ધારા ચાલુ છે. જ્ઞાનનો અભાવ ક્યારે હોય? પણ મને જ્ઞાન થતું નથી, મને મને અનુભવ નથી થતો. તને ન થાય તેથી જ્ઞાનની ધારા બંધ થતી નથી. તો જીવમાં બે ધારા છે. આ બંને ધારાઓનો કરતા આત્મા છે. જો સમજવા માટેની આપણે પ્રયત્ન કરીએ છીએ, બદલાય ને. બંને ધારાઓનો કરતા આત્મા છે, એ સ્વભાવનો પણ કરતા છે અને વિભાવનો કરતા છે. અને મુનિશ્રી જુઓ અહીંયા લખે છે એ કર્મનો કરતા નથી. જો આપણે આગળની 8 ગાથિયાઓ વાંચી કે આત્મા કર્મનો કરતા છે. જોયું આ વાંચવામાં તરતો જ એમ થાય કે આ તો ગજબ થઈ ગઈ. શું વાંચતા હતા ને ક્યાં પહોંચી ગયા, શું સાંભળતા હતા ને શું નવું આવ્યું, શું વિવરણ થતું હતું ને આ કેમ આમ આવ્યું. એ કે છે એ સ્વભાવનો પણ કરતા છે ને વિભાવનો પણ કરતા છે, પરંતુ કર્મનો કરતા. સાહેબ તમ પલટી મારી એક જ જવાબમાં 6-6 વાતનું નિરસન કર્યું, છેલ્લે ઈશ્વર સુધીની વાત આવી અને તમે જવાબ દીધો કે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. અમે તો એમ એટલું મગજમાં અમારું બેસી ગયું કે ના આત્મા કર્મનો કરતા છે. અને તમે શબ્દ મૂકો કે કર્મનો કરતા નથી, આ તો ગજબ થઈ ગઈ. અમે શું સાંભળવું, શું સમજવું, શું સમજ્યા છીએ? જો અહીંયા આ મુમુક્ષુની ભૂમિકા આપણી આવે છે કે તું સાધક છો કે માત્ર સાંભળવા આવ્યો છો, લક્ષ્ય શું છે? હેતુપૂર્વક સાંભળે છે તો ઉપયોગ જવો જોઈએ કે શું કહેવા માંગે છે વૈજ્ઞાનિક. કંઈક નવું કહેવા માંગે છે, કંઈક નવી દિશા આપવા માંગે છે, કંઈક આપણને ચિંતનના ઊંડા પ્રદેશમાં લઈ જવા માંગે છે, એ ભ્રાંતિમાંથી બહાર કાઢવા માંગે છે. અને ખરેખર આપણા સાચું સ્વરૂપ જે આપણું વિચારણાનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ એમાં આપણને લઈ જવા માટે પ્રયત્ન કરે છે, પણ એક એક ધીરે 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 કરે છે, પગલે પગલે લઈ જાય છે. એ કહે છે એ કર્મનો કરતા નથી, પણ વિભાવ કર્યા પછી કર્મની રચના થાય છે. પણ એ કર્મનો કરતા નથી, પણ વિભાવનો કરતા જરૂર છે. કર્મ વિભાવના કારણે એની રચના બને છે, અને વિભાવનો કરતા આત્મા છે. માટે અમે કહીએ છીએ કે કર્મનો કરતા, કેમ કે આત્મા જો વિભાવ ન કરે તો કર્મની રચના થાય જ નહીં. પરંતુ સ્થૂળ સ્વરૂપમાં પેલા સમજાવ્યું કે આત્મા કર્મનો કરતા છે, પણ કર્મના કરતા થવું એ આત્માનો સ્વભાવ નથી. કર્મના કરતા થવું એ આત્માનો સ્વભાવ નથી, પણ વિભાવ છે, એ એની વિભાવધારા છે, કર્મધારા છે. વિભાવ એટલે વિકૃત ભાવ. મોહ અને અજ્ઞાનમાંથી જેટલા ભાવો જન્મે છે એ તમામ ભાવોને એક શબ્દ જ્ઞાનીઓ વૈપરો છે, વિભાવ. વિકારી ભાવ અથવા વિભાવ, પણ વિકારી શબ્દ જ્ઞાની ઓછો વાપરે, વિભાવ વાપરે. કેમ કે આ સ્વરૂપ છે એ શુદ્ધ સુવર્ણ જેવું છે, એમાં વિકાર ન થાય. વિકાર આ સંસારીને સમજવા માટેનો શબ્દ છે, એટલે આપણે જ્યાં ત્યાં બોલવો નહીં. વિભાવ આત્મા ભાવ સ્વરૂપ છે, એક સ્વભાવ. સ્વને લક્ષીને જેટલા ભાવ છે, આત્મામાંથી જન્મે છે જેટલા ભાવ છે, ચૈતન્યમાંથી જન્મે છે જેટલા ભાવ છે, જ્ઞાનમાંથી જન્મે છે જેટલા ભાવ છે, એ બધા સ્વભાવ, સ્વભાવના ભાવો છે. અને અજ્ઞાન અને મોહમાંથી જેટલા ભાવો જન્મે છે આ બધા વિભાવ છે. એ ભાવોનું ઘણું નિકૃષ્ટ સ્વરૂપ હોય છે ત્યારે જ્ઞાની વિકાર કહે છે. અત્યંત નિકૃષ્ટ સ્વરૂપ એવો ઉતરી ગયો છે, અધમાધમ થઈ ગયો છે કે હવે એના વિભાવમાં પણ વિકાર છે, એનો વિભાવ પણ વિકારી છે. રૌદ્ર ધ્યાનમાં ઉતરે એ વિભાવનો વિકાર છે કે જુઓ હવે નીચે પડવામાં કોઈ મર્યાદા નથી, પતન જ્યારે થાય છે ત્યારે કોઈનું માપ નથી. તો ત્યારે ક્યારેક જ્ઞાનીને પણ કહેવું પડે છે કે કેવો વિકાર કરે છે, અનંતતાનો બંધીમાં ચાલ્યા જવું આ વિકાર છે. કર્મ તો બંધાય, પણ અનંત કાળ સુધી સંસારનો સંગ છૂટવા ન દે એવા માઠા કર્મો બંધાય, નિર્ધ્વંસ કર્મો બંધાય, નિષ્ઠુર કર્મો બંધાય, એટલા બધા ભાવોની અંદર તારું મલિન પણ. જ્ઞાનીને પણ ત્યારે ખેદ તો થાય છે. એટલે વિભાવ ભાવ અને સ્વભાવ ભાવ બંનેની વચ્ચે જીવનની યાત્રા ચાલી રહી છે, પણ મોટે ભાગે આપણી ધારા વિભાવમાં છે. મોટે ભાગે મહદ અંશે લગભગ એને આપણે કહીએ, ભાગ્યે જ કોઈ જીવ વિચારો કે આપણો કયો કલાક, છોડી દે કઈ મિનિટ, કઈ મિનિટ આપણી સ્વભાવમાં ગઈ. જ્ઞાની તો પડ શબ્દ વાપરે છે, પડ પડ વિપડ, અને એમાંથી જાય છે સમય. સ્વભાવમાં ગઈ હોય, જે ભાવનો આધાર સ્વભાવ હોય, ભાવ તો હોય જ ગમે ત્યારે, કાં વિભાવ છે ને કાં સ્વભાવ છે, પણ એવી કઈ પડ તારી, તું માળા ફેરવતો હો, તું ભગવાનની પૂજા કરતો હો, તું મંત્રનો જાપ કરતો હો, તું સ્વાધ્યાયના પાઠ કરતો હો, તું શાસ્ત્રની ગાથાઓ પાઠન કરતો હો, પણ એવો કયો સમય છે કે જ્યારે તું સ્વભાવમાં છું, કા શબ્દમાં છું, કા એના અર્થની અંદર છું, કા બહારના ચિંતનમાં છું, એના ભાવ સાથે. નમો અરિહંતાણમ, અરિહંતના ભાવ સાથે તું નથી, શબ્દ સાથે છો. બહુ મુશ્કેલ છે, અને આજ એટલે કહ્યું છે કે સાધનાનું સૂત્ર કહેતી વખતે જ્ઞાનીઓએ એક જ વાક્ય કહેવું છે ને, જો સમજો તો, નહીતર જાજી બધી લંબાણ કરવી પડે છે, પણ નહીં તો અમારું તો કહેવાનું એક જ છે. શું છે? વિભાવના કરતા મટી જવું અને સ્વભાવના કરતા બનવું, કરતા થવું જ, જીવ અકર્તા નથી, જીવ અકર્તા નથી. જીવ અકર્તા હોય તો કુટસ્થ થઈ ગયો, પથ્થર જેવો થઈ ગયો, જળ જેવો થઈ ગયો. જો એનામાં પરિણમન નથી, જો એનામાં પરિણતિ નથી, તો જીવ જળ થઈ ગયો. જીવ ગમે તે અવસ્થાની અંદર પરિણામ કરે છે, પણ સ્વભાવનું પરિણામ કરે છે, પોતાના અનંત ગુણોનું પરિણમન કરે છે, એ સ્વભાવનું પરિણમન છે. તો કે સ્વભાવના કરતા બનો. આપણે ક્યારે સ્વભાવના કરતા બન્યા નથી. સ્વભાવના કરતા બનો, જ્ઞાન ગુણ છે તો જ્ઞાન ગુણનો કરતા બનો. માત્ર જાણો, હું જ્ઞેયને જાણું, સમસ્ત લોકના સમસ્ત પદાર્થો મારા માટે જ્ઞેય છે. પણ જ્ઞાન અને જ્ઞેય નિરંતર ભિન્ન છે, જુદા છે. આ મારો ઉપયોગ રહેવો જોઈએ. આ મારા જ્ઞાન ગુણનો હું કરતા છું, અને જ્ઞાન ગુણના કરતા હોવાને કારણે અનંત જ્ઞાનની શક્તિ એટલી બધી છે કે કોઈ પણ જ્ઞેયને હું જાણી શકું છું. અત્યારે આવરણ હોય તો ઓછા જાણું, જ્ઞાનાવરણ કર્મ હોય તો બધા જ્ઞેયને નથી જાણી શકતો. ક્ષેત્રની મર્યાદા છે, કાળની મર્યાદા છે, અને જાણનાર દ્રષ્ટિની મર્યાદા છે. પણ જાણવાની તાકાત છે, લબ્ધિ હોય તો તાકાત છે. અત્યારે મતે જ્ઞાન છે, શ્રુત જ્ઞાન હોય તો વધારે જાણું, અવધિ જ્ઞાન હોય તો ક્ષેત્રની બહાર પણ જાણું, અને મતે જ્ઞાન હોય તો તમારા પેટમાં ઘૂસીને તમને પણ જાણું, અને કેવળ જ્ઞાન હોય તો લોકાલોકની અંદર જાણું. મારો સ્વભાવ છે, હું જ્ઞાન ગુણમાં છું તો જ્ઞાતા તરીકે રહેતો. ક્યારે જ્ઞાન ગુણમાં રહ્યો? એ કે છે, જીવનની ધારા, જીવ સ્વભાવનો કરતા બનતો નથી કે હું જ્ઞાતા છું તો પ્રત્યેકને જાણું. જ્ઞેય જે જ્ઞેય છે એ મને ખબર પડે, પણ જ્ઞાન ગુણમાં હું છું એની સાબિતી શું? કે જ્ઞાન અને જ્ઞેય નિરંતર જુદા રહે, કદી એકમેક થાય નહીં. તો ક્યારે જ્ઞેય પ્રત્યે કોઈ પણ પ્રકારની મારાપણાની બુદ્ધિ, આસક્તિ, મમત્વ, મોહ થાય નહીં. જ્ઞેય જુદું છે, જ્ઞેય પર છે. હું જ્ઞાન છું એ જ્ઞેય છે, હું દ્રષ્ટા છું આ દ્રશ્ય છે, દર્શન મારો ગુણ છે. તારા ગુણમાં જા તો દર્શનનો ગુણ એવો છે કે જે જે પદાર્થ રૂપી છે એને જોઈ શકે, જે જે પદાર્થ રૂપી છે એને જોઈ શકે. તો જગતમાં જેટલા રૂપી પદાર્થ હોય એને જોવાની ક્ષમતા, અનંત દર્શન એ મારામાં છે. પણ હું દર્શન ગુણમાં છું એ સાબિત ક્યારે થાય? કે દ્રષ્ટા અને દ્રશ્ય એ નિરંતર જુદા રહે. દ્રષ્ટા કદી પણ દ્રશ્ય સાથે એકરૂપ થાય નહીં, તદ્રુપ ભાવ થાય નહીં, એની સાથે એનામાં આત્મીયપણાની બુદ્ધિ જોડાય નહીં. દ્રશ્ય મારાથી જુદું 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 ને જુદું. સામાન્ય અનુભવ વ્યવહારમાં જોઈએ કે આપણે મીઠાઈ જોઈ ટેબલ ઉપર, અથવા આપણને ફરસાણ ભાવતું તો ફરસાણ જોયું ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા, જોયું કે એની સાથે જોડાયા. આ દેખત ભૂલી કહું છું, કબાટ ઉઘાડો, માત્ર જોયું કપડાં છે જે લઈ લઉં કે બધા સાથે જોડાયા, એક એક સાડી કેવી છે, ક્યારે પહેરાય, કેવી છે, અત્યારે સારી લાગશે નહીં લાગે, કેટલા વિચારો. દાગીના જોયા, કેટલું લાગે. અરે તું દ્રષ્ટા છો એમાં ના નથી, પ્રત્યેક દ્રશ્યનો તું જ્ઞાત જાણી શકે, જોઈ શકે છે, રૂપી પદાર્થ હોવો જોઈએ. પણ દ્રશ્ય તારાથી જુદું એ હું નહીં, એ હું નહીં, એ મારું નહીં, એનાથી મારું સ્વરૂપ જુદું. ત્યારે સ્વરૂપ ભાવ આવે, સ્વભાવનો કરતા બને છે કે ના આ દેખાય છે દ્રશ્ય છે પણ દ્રશ્ય તે હું નથી, હું તો એનો જનારો છું. છે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. ગાથા તો એક જ આવી ગઈ હે, પણ આટલી વિચારણાથી પકડાતી નથી ગાથા. એટલે જીવનની ધારા બરોબર બે ધારાથી ચાલે છે, જ્ઞાન ધારાય છે, દર્શન પણ છે, પણ છે વિપરીત. દેખત ભૂલી છે, જેને જોયું એને વેડગો છે, જેને જાણ્યું એને ચોઈટો છે, એની સાથે કા એનો હા ભાવ છે કા એનો ના ભાવ છે, કા એને પ્રિય છે કા અપ્રિય છે, કા ગમે છે કા નથી ગમતો, કા ઈષ્ટ છે કા અનિષ્ટ છે, કા સારું છે કા નરસું છે. એક એક અનંત હજાર વિકલ્પો થાય, હજાર જોયું ને વિકલ્પ થયો, જાણ્યું ને વિકલ્પ થયો. તો તે તો તારા ગુણથી જાણ્યું, આ જળ તો જાણી શકતું નથી કઈ, આને ખબર નથી કે મને કયો કલર ગમે છે, પણ તે જોયું એટલે કીધું કલર બહુ મજાનો છે. જળને આ કોઈ પરિણામ નથી, આ જે ભાવ પરિણામ જીવનું છે. તો તને એમ થયું કે મારું સ્વભાવને મેં જાણ્યો, પદાર્થને જાણીને મેં સેને જાણ્યો, મારા સ્વભાવને જાણ્યો. પદાર્થ તો જુદો જ છે, એ ભિન્ન જ છે, એ સ્વભાવનો કરતા થયો. જગતને જોઈને પણ જગતની ભિન્નતા અનુભવી એ તો હું મારા સ્વભાવનો કરતા થયો, અને જગતને જોઈને જ્ઞેય સાથે એકરૂપતા અનુભવી તો હું વિભવનો કરતા થયો. કરતા હું બે સ્થિતિમાં છું, વિભાવમાં પણ હું છું, સ્વભાવમાં પણ હું છું. કેમ કે વિભાવમાં મારું જ્ઞાન જ કામ આવે ને, બીજાનું ના હાલે. ખૂબ આપણે વિવેકપૂર્વક અને પ્રત્યેક વ્યક્તિ આ વિચાર કરી શકે, કારણ કે જ્ઞાન ગુણનો ઉપયોગ કરવો પડે સમજવામાં. પર વિચાર તો પામ, વિચાર એ જ્ઞાન ગુણની પર્યાય છે, વિચાર છે એ જ્ઞાન ગુણની પર્યાય છે, અને આત્માનું પ્રગટ સ્વરૂપ છે એ જ્ઞાન ગુણ છે અને દર્શન ગુણ છે, બંને સંયુક્ત રીતે કામ કરે છે, એને ઉપયોગ કહે છે. એટલે આપણે ઉપયોગ મૂકીએ એટલે વસ્તુ શું છે એનો સામાન્ય બોધ પણ થાય અને વિશેષ બોધ પણ થાય. વિશેષ બોધ એટલે એનું ભાવ સ્વરૂપ પણ પકડાય. મીઠાને જોયું તો તરત ખબર પડે કે આમાં ખરાશ છે, એનો તો કોઈ આપણે કર્યું નથી, પણ આપણો એ જે અનુભવ ગુણ છે એની અંદર એને ભાવથી પકડાયું. સાકરને જોયું તરત ખબર પડી, વાંચ્યું નામ બાટલીનું અને ઉપર પીઓઆઈ એસ આઈ બોલઝન અથવા તો ઝેર એમ લખ્યું, તો માત્ર જોયું નથી જાણ્યું પણ છે. શું જાણ્યું? અનિષ્ટ છે, આ ત્યાજ્ય છે. એવી રીતે પ્રતિક્રમણની અંદર જયારે આલોચના થાય, હે ભગવાન મેં આ કોઈ પણ જીવને સતામણી કિલામણી આસાતના વિરાધના કંઈ પણ ત્રાસ આપ્યો હોય, એને જાણતા અજાણતા પણ હણ્યા હોય, હણામ્યા હોય, હણતા પ્રત્યે અનુમોદ્યા હોય, આ બધું એને ખ્યાલમાં આવે છે, તો એ અંગેની હું આલોચના કરું છું. આ અકાર્ય છે, આ ન કરવા યોગ્ય છે, આ અનિચ્છનીય છે, આ અનાચરણીય છે, માટે મારા માટે અકાર્ય છે, અને હે ભગવાન એ દુષ્કૃત છે. પ્રભુ મિચ્છામિ દુક્કડમ, મારા આ દુષ્કૃત મિથ્યા થાઓ. આ દુષ્કૃત કોણે કીધું? પોતાના કર્મને પોતે. ક્યારે કીધું? જ્યારે સમજાણું, અને સમજ્યા વિના બોલી ગયું હોય પણ પરિણામ ન આવે, એક કર્મની નિર્જરા ન થાય, બંધ છૂટતો નથી. ભાવથી બાંધે, આપહી બાંધે, આપહી છોડે, તો આપહીમાં છોડવામાં આપ તો જોઈ ને, આ છોડે છે આપ વિના છોડે, જડાયો એવો કે મેં તો બે પડી કમણા કર્યા, તું પાંચ કરને, બાંધવામાં તું હતો ત્યારે ગેરહાજર નહોતો, અને ગેરહાજર હોત તો આ કરવાની જરૂર ન પડે, ત્યારે તું હતો પૂરા ભાવથી હતો, અને છોડવાની અંદર પ્રતિક્રમણ કરવામાં, કૌશક કરવામાં, સ્તુતિ કરવામાં, પૂજા કરવામાં, એમાં હું નથી. એમાં મારું મન બીજે હતું. તો કેવી રીતે છૂટે, લાભ કેવી રીતે મળે? એટલે કલ્યાણ મંદિર સ્તોત્રમાં સિદ્ધસેન દિવાકર સુરીજીને કહેવું પડ્યું કે ભાવ ક્રિયા ભાવ શૂન્ય ક્રિયા કદી આપતી ફળ નવો, કઈ ફળ નહીં આપે. બાંધવામાં તારા ભાવ હતા, કેમ કે તારા ભાવ વિના બંધાત નહીં. છોડવામાં તારા ભાવ નથી અને છોડવાની ક્રિયા કરે છે અને પાછો દાવો કરે છે કે મેં આટલી આટલી ક્રિયા કરી એટલું એટલે કે આટલું આટલું રોજનું કરે છે તો ઓછામાં ઓછો છઠ્ઠે ગુણસ્થાને કહેવો જોઈએ. આ નક્કી કરે, આ લેબલ મારે, આ સાતમે છે, આ આઠમે છે, આ દસમે છે, આ બહુ જ્ઞાની છે. આ તો એકબીજા સરસ લોક કહે ને કે ઊંટના ઘરે વિવાહ અને ગધેડા ગાનારા આવ્યા. વિવાહ કોના ઘરે? ઊંટના ઘરે. અને ગધેડા ગાવા વાળા ગવૈયા તરીકે ગધેડા. અહો રૂપમ અહો ધ્વનિ. ઊંટને કે શું તમારું રૂપ છે, તમારા જેવા તો કે જગતમાં જોવા ન મળે. બોલો કે શું તમારો સ્વર છે, અદ્ભુત સ્વર છે, આવો જગતમાં. આ મુમુક્ષુઓ સાધકો ક્યારેક ભેગા થાય ને આવા ગાંડપણમાં ત્યારે અહો રૂપમ અહો ધ્વનિ. એટલા કોચલામાં આવી હોય, એક વાતાવરણની અંદર આમ અંદર પુરાઈ ગયા હોય અને પછી આ હા 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 અને બોલે ભાન કઈ ન હોય ને. ચોથા હારાનો સુખ છે. તને ચોથો હારો શું ખબર છે? એક તીર્થંકરની વિદ્યમાનતાની સ્થિતિની તને ખબર છે? એક મારા સ્વભાવની નિર્મળતા હોય તો મને કેટલું સુખ મળે? જો એક સાચું મારો મંત્ર બોલાયો હોય તો. તો એક તીર્થંકર આવાને અને 2 કોટી કરોડ કેવડી તો હોય જ એની પાસે. આવી હાજરી હોય તો જોજન સુધી જન્મ જન્માંતરમાં વેર ભૂલી જાય, સંસ્કાર ભૂલી જાય, વૃત્તિઓ ભૂલાઈ જાય. સાપ અને મોરની, વાઘ અને બકરીની આટલી તાકાત જેની અંદર છે એ ચોથા આરાનું પરિણામ છે. બોલવામાં તો કઈ પૈસા દેવાના નથી. એટલે ઘણીવાર જીવ 2 ધારામાં વર્તે છે. એમાં કહે છે કે અત્યારે ઉપદેશ દેવો હોય તો વિભાવના કરતા મટી જવું અને સ્વભાવના કરતા બનવું. કૃપાળુ દેવનો વચનામૃત ક્રમાંક 299. એટલા માટે વાંચું છું એક જ લીટી કે કહ્યું ને કે જ્ઞાનીઓ ટૂંકામાં ટૂંકું કહે છે. એ ટૂંકામાં ટૂંકોમાં આપણને એમ થાય કે અહીંયા બધે આવે છે તો કૃપાળુ દેવે કીધું છે. અને એ જો વાક્ય યાદ આવે તો આપણને, આમ તો બધાને ખબર જ છે, હું એટલા માટે કે એના વચનો, એના વાક્યો, એના શબ્દો બોલાય તો વાતને જરા અસરકારકતા મળે. પત્રાંક 299. ગમે તે ક્રિયા, ગમે તે ક્રિયા, દેરાવાસી સ્થાનકવાસી પછી મગજમાં કઈ લાવશો ને એવા, હા એક વસ્તુ આ ચરોડાની આની તેની, ગમે તે ક્રિયા, જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી, વિભાવ ભાવમાં મટી જવું, જગતની વિસ્મૃતિ કરવી. તું જગતને જોવાની ના નથી, જાણવાની ના નથી, પણ તારી સ્મૃતિમાં લેવાની ના છે, કેમ કે એ પર છે અને તું સ્વ છો. જગત, જગતની કોઈ પણ સ્થિતિ અને જગતનો કોઈ પણ પદાર્થ એ પર છે. તું એને જાણ, કેમ કે એ તારો ગુણ છે. તું એને જો, એ તારો ગુણ છે, પણ તું એને ગ્રહણ કર, એ તારો સ્વભાવ નથી. એ તારી પ્રેરણા છે. એ પ્રેરણાને આગલી ગાથામાં કીધું હોય એને ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ, આ તો કર્મને ગ્રહણ કરી લીધા. આ તારી પ્રેરણા છે, વિભાવની પ્રેરણા છે. સ્વભાવની પ્રેરણામાં તું એનું ગ્રહણ નહીં કર. તો જગતની વિસ્મૃતિ કરવી, સ્મૃતિ નહીં, જગતને જોવું અને વિસ્મૃતિ કરવી, જોવું અને વિસ્મૃતિ કરવી. તો જોવાનું કામ શું છે? ન જો, પણ તારાથી રહેવાતું નથી. તું સંઘમાં છું, સંયોગમાં છું, એકાંતમાં નથી, એકાકી નથી, તો જોયા કર. પણ એ સંઘરે છે શું કામ? સંઘરતા નથી કોઈ. આપણે કોઈ મોલમાં જઈએ તો વસ્તુ ઓછી ખરીદી હોય પણ સ્મરણમાં બધું હોય. લેવું હોય તો આ મેં ત્યાં જોયું તો એનો ભાવ આ હતો, અને આ પ્રકારની પણ હતી, આ સ્ટાઇલની હતી, આ જુદા જુદા એના કલર પણ હતા. કાંઈ લીધા વિના આવ્યો છે 4 કલાકની યાત્રા કરીને, પણ સ્મરણ બધું છે. અને કોકને કહેવું હોય તો તમે જાજો પેલે માળે ડાબી બાજુ ત્રીજી દુકાન, એમાં હશે. બોલો, ડાયો કેટલો છે? જ્ઞાનનો ઉપયોગ કેટલો છે? હે, હા, શાર્પ મેમોરી, આઈક્યુ ટેસ્ટ. જ્ઞાની કે છે કે તમે જગતને જોવા જાણવાની અમે ના પાડી નથી, કેવડી લોકા લોકને જુએ છે ને જાણે છે. કેવળ જ્ઞાન થયેલો આત્મા સમગ્ર લોકા લોકને જુએ છે ને, પણ એની એ સ્મૃતિ રાખતો નથી. જગતની વિસ્મૃતિ કરવી, આટલું ટૂંકામાં ટૂંકું સાધનાનો માર્ગ, અને સતના ચરણમાં સ્વભાવના કરતા બનો, વિભાવના કરતા મટો. બસ આ જ સૂત્ર જ્ઞાનીને સાધનાનું સૂત્ર કેવું છે. આ ગાથા પણ એ જ કીધી. માટે લખવા પડ્યા છે સતના ચરણમાં રહેવું. સત એટલે મારો આત્મા એ સત છે. ત્રણ કાળમાં એ છે, એ અનુત્પન્ન છે, અવિનાશી છે, અજર અમર શાશ્વત છે. એના ચરણ માટે સતની સાથે રહેવું, એ સત સિવાય હું કઈ નથી. એમાં અસતની ભેળવણી કરવી નહીં. તો જેમ હવે આ 24 વર્ષ પૂરા થયા અને 25મા વર્ષનો પહેલો પત્ર છે કૃપાળુદેવ, આ એજની અંદર પણ એની અવસ્થા પરમાત્મા અવસ્થાથી સેજ પણ ન્યૂન નથી. બધે એ જ કીધું છે. પછી આત્મસિદ્ધિ તો આખો એનો નિષ્કર્ષ આપ્યો છે, નિચોડ આપ્યો છે. બાકી તો કૃપાળુદેવના બધા પત્રો છે એ આ જ જ્ઞાનધારા વહે છે. એક એક પત્રની અંદર આવી જ્ઞાનધારા છે. એટલો એટલા વિષયો છે, કાઢવા પડે, શોધવા પડે, ખોજવા પડે, ચિંતન કરવું પડે એના ભાવને, એના આશયને, કે આમાં શું કહેવા માંગે છે પ્રભુ. તો એ મળે છે. એટલે કે છે કે વિભાવના કરતા મટી જવું, સ્વભાવના કરતા બનવું, આનું નામ સાધના. જુઓ આપણી સામે કેટલી બધી સમસ્યા હોય કે હવે મારે સાધના કરવી છે, પણ શું કરવું, કઈ સાધના કરવી, અને કઈ સાધના કરવી પછી આપણો પોતાની માન્યતા યાદ આવે, પોતાનો ગચ્છ યાદ આવે, પોતાનો સંપ્રદાય યાદ આવે. પણ અમે સ્થાનકવાસીઓ, એમાં કદાચ કોઈ કે કીધું હોય ને કે રોજ જીન પૂજા કરજે તો તરત જ અંદરથી વિરોધ આવે. નોકરાય નહીં, પણ અમે જવાબ એમ દઈ દેડાયા થઈને. કોઈ એમ કે કઈ નહીં, પ્રભુનું દર્શન કરજે રોજ, તારી ચિત્તની સ્થિતિ નિર્મળ થઈ જશે. તો કે અમે અમે સ્થાનક પાસે જો અંદરનું આ મિથ્યાત્વનો જે અહંકાર ભળેલો છે, વિભાવ ભાવ કેટલો દ્રઢ છે કે જયારે જ્ઞાની કોઈ વાત કરે છે ત્યારે અંદર જવાબ તૈયાર જ છે, અને જવાબમાં જૂઠી માન્યતાઓ બધી, બધી કલ્પના. સાધનાનું સૂત્ર એક જ છે, તારે સ્વભાવના કરતા થવાનું છે અને વિભાવના કરતા મટી જવાનું છે, આનું નામ સાધના. અને એ સાધના માટે અનંત પ્રકારના સાધનો છે. સાધના એક જ, લક્ષ્ય એક જ, પણ સાધનો જીવની પ્રકૃતિ પ્રમાણે જ્ઞાનીઓ એને સાધન બતાવે, ગુરુ એને સાધન બતાવે કે તું આ કર. તારી વૃત્તિ બહુ ચંચળ રહી છે, તારી કૌટુંબિક સંયોગો આ છે, તારી શારીરિક અવસ્થા આ છે. ગુરુ એને બધું એનું મૂલ્યાંકન કરી, આકલન કરી અને એને યોગ્ય સાધના બતાવે, એવી બતાવે કે જેથી કરીને એ વિભાવમાંથી બહાર નીકળે. મારા વિભાવના કારણો ઘણા છે, બહુ પ્રવૃત્તિમાં મારો વિભાવ ભાવને કારણે મારી પ્રવૃત્તિ છે. કેટલીક વાર મારી બધી, મારો વિભાવ ભાવનું કારણ મારી વધારે પડતી પંચાત છે. જો જ્ઞાની જાણે તો એમ કે તું પંચાત છોડી દે, દુનિયાનું થવું હશે થશે, પણ મારી સમાજનું શું, મારી જ્ઞાતિનું શું, મારા મંડળનું શું, જે થવું એ થશે, મુકને લપ. કેમ કે તારા માટે વિભાવનું મોટું કારણ છે. કોઈને ખોટો કુટુંબની ઇજ્જત આબરૂ એ એના માટે વિભાવનું મોટું કારણ છે. તો પછી અમારો મુખ કુટુંબ પણ સ્નેહ એટલે જ્ઞાનીઓ કે છે કોઈ તારા નથી, આ તારા વિભાવનું કારણ છે. તો તને સાધના એવી જ આપવી પડે કે નિવૃત્તિ લે, છ મહિના બેસ, બાર વયો જાય ઘરની. કેમ કે ઘર એ તારા માટે વિભાવનું કારણ છે, દુકાન એ તારા માટે વિભાવનું કારણ છે, કોઈ સંસ્થાનો તું ટ્રસ્ટી છો એ તારા માટે વિભાવનું કારણ છે. કેટલા વિભાવ કરીશ, રાગ દ્વેષ ક્રોધ કસાય, આ બધા તારું કારણ એક જ છે. તું આ ખુરશી પરથી હેઠો ઉતરી જા, તારા અનંત પાપ ટળી જશે, તારા અનંત ફેરા ટળી જશે. પણ આ તું અહમની અંદર મંડો ચોઈટો છો. તો વિભાવના કારણો દરેકને જુદા જુદા છે. કોકને પોતાનું પદ પદવી એ વિભાવનું કારણ હોય. હું મ્યુનિસિપાલિટીનો સભ્ય છું, આ કમિટીની અંદર મને લેવામાં આવ્યો છે, એટલે વિભાવનો પાર નથી, મૂકી જાય. વિભાવના કરતા મટો તો વિભાવના કારણને ટાળો. જો વિભાવના કરતા મટવું હોય તો વિભાવના કારણોને ટાળો. હવે કેટલાયનો સ્વભાવ એવો હોય કે કોકની વાત સાંભળે ને બધું માથે લઈ લે. કુલાએ હજી વાત જ કરી હોય, એને પૂછ્યું જ હોય કે તમે ગોળ કરીમાં ગોળ કેટલો નાખો અને કેરી કેટલી નાખો, તું તાર લાવજે ને બધું, હું કરી દઈશ તને બધું, માથે લઈ લેવાનું. અને પછી એમાં પરિણામ તો બને જ, કેમ કે ઓલા આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, આને મને આમ કર્યું, આ બધા વિભાવના કારણ. તારે જરૂર હતી, કેટલું સૂત્રની અંદર વધારે ફોડવું પડે સૂત્રને, કે વિભાવના કરતા મટો તો એ કરતાનું કારણ, જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. તો વિભાવના કારણો જે છે દરેકને જુદા છે, માનશો નહીં કે એક જ છે. કેટલાય પોતાના ઓફિસની અંદર યુનિયનનો આગેવાન હોય, કારણો બદલાય, યુનિયનનો આગેવાન છે, હવે એનું વિભાવનું કારણ શું છે, એની પ્રવૃત્તિ નથી, નોકરી નથી, પણ એને એક આવો વિશેષ પ્રકારનો હોદ્દો લીધો છે, તો એને વિભાવનું કારણ છે. હવે એને વિભાવના કરતા મટી જવું છે તો પેલા વેલા તું યુનિયનમાંથી રાજીનામું દઈ દે. ઘરની અંદર આપણે માનીએ છીએ કે મને પૂછ્યા વિના કંઈ થવું જોઈએ, મારી જાણમાં હોવું જોઈએ. અરે પણ તારી જાણવાર કોઈએ કંઈ કર્યું તો સંસાર કર્યો, તને હું નીકળ્યું, પણ મને ખબર હોવી જોઈએ. તને ખબર નહોતી કે મને નથી ખબર, એમાં ક્યાં નીચા થઈ જઈએ છે. પણ ના, હું નડે છે, નડે છે, હું નડે છે, મને પૂછ્યા વિના, મારી જાણ બહાર નડે. નડે એટલે વિભાવ થાય. વિભાવનું કારણ શું છે? વિભાવના કરતા મટો અને સ્વભાવના કરતા. હવે અહીંયા વિભાવ કરવાના કારણો વધારે ને વધારે જોઈન્ટ કરે છે ઊંચા કરવાની બદલે, અને સ્વભાવના કારણો હોય એથી પણ ઓછા કરે છે, એ વધારવા જોઈએ. સ્વભાવના કરતા બનવું હોય તો સ્વભાવના કારણોનું સેવન કરવું. સ્વભાવના કારણોનું સેવન તો કે જ્ઞાનીનો બોધ એ તને સ્વભાવ તરફ આંગળી ચિંતે. જ્ઞાનીનો ઉપદેશ, જ્ઞાનીની વાત, જ્ઞાનીના ચરણ, જ્ઞાનીએ બતાવેલો માર્ગ એ સ્વભાવના કારણો આપશે તને. અને સ્વભાવના કારણોનું સેવન કરવાથી આપણે સ્વભાવના કરતા બનતા જઈએ છીએ, સ્વભાવના કરતા બનતા જઈએ છીએ. અને કેટલીક વાર કોઈ આપણી પાસે વિકલ્પ સંસારનો આવે તો આપણે ના પાડી કે નહીં મને નહીં હોય, અત્યારે હું અત્યારે મારા આ ક્રમમાં છું, સ્વભાવના કરતાના ક્રમમાં છું, મારો સ્વાધ્યાય, મારો સત્સંગ, એમાં ગમે એટલું કામ હોય ધંધાનું બધું પછવાત, 10:30 પહેલા કઈ વાત કરશો નહીં, જે હશે જોયું જશે. સંસાર તો અનંત છે, જાયલા જ કરશે, આનો કોઈ દી અંત નથી. પણ મારે સ્વભાવના કારણોને પુષ્ટ કરવા છે. જો સ્વભાવના કારણો હું મેળવીશ તો એનો હું કરતા બની શકે, પણ મારે સ્વભાવના કરતા બનવું છે અને કારણો માટે મારી પાસે સમય નથી. કારણો મળ્યા વિના કાર્ય કેવી રીતે થાય? કયો પાછો કે ધર્મની અંધશ્રદ્ધામાં હું માનતો નથી. તું ડાયો છું બહુ સરસ, અંધશ્રદ્ધા અમે કહેતાય નથી, પણ વિજ્ઞાનની રીતે માન. ધર્મ વિજ્ઞાન છે, કારણ અને કાર્યનો નિયમ સમજ, કોઝ એન્ડ ઇફેક્ટ, રીઝન એન્ડ રિઝલ્ટ. તો કારણ આપ, કાર્ય ન થાય તો કેજે, સર્વભાવ અર્પણ કરી દે, વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ જ્ઞાની તને રિઝલ્ટની ગેરંટી આપે છે, તને કારણ આપે છે, કારણો તો સેવના કર. આપણી મુશ્કેલી એ છે કે વિભાવના કારણોને ગોતવા જવા પડતા નથી અને નો અહીંયાથી માથે ચડીને લઈશ કે આ લાવો મને, હું કરીશ. અહંભાવ એટલો બધો છે અને સ્વભાવના કારણો મેળવતા નથી અને પછી એની આરાધતા નથી, સેવન નથી કરતા. સ્વભાવના કારણોનું સેવન કરવાથી સ્વભાવના કરતા બની શકાય છે અને વિભાવના કારણોને મૂકવાથી, છોડવાથી વિભાવના કરતા મટી શકાય છે. સૂત્ર એક જ છે, વિભાવના કરતા મટી જવું અને સ્વભાવના કરતા બનવું. આ સૂત્ર ટૂંકામાં ટૂંકું, આનાથી કંઈ ટૂંકું બીજું બની શકતું નથી. કારણ કે વ્યવસ્થાના બે પાસા છે, બંધ અને મોક્ષ. તો બંધનું કારણ વિભાવ છે અને મોક્ષનું કારણ સ્વભાવ છે. તો બંધના કારણો એ સંસાર છે અને બંધ છેદક દશાના કારણો એ મોક્ષ છે, એ મોક્ષનો પંથ છે. વાત ટૂંકી છે, સમજાય તો, સમજીએ તો, સમજવા પ્રયત્ન કરીએ તો મોક્ષ માર્ગ સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ સુલભ છે, સુલભ છે. એટલે જ્ઞાનીએ કહ્યું કે અગમ અગોચર એવો નિર્વાણ માર્ગ જ્ઞાનીઓએ સુગમ અને સુગોચર કર્યો છે. કૃપાળુદેવે એના વૈજ્ઞાનિક 5 સૂત્રો આપી દીધા આત્મસિદ્ધિ ગાથાને, ઉપાયની ગાથામાં આવશે બધા સૂત્રો. પણ આપણે જે અત્યારે સૂત્રનો વિચાર કરીએ છીએ એ જે કારણ બંધના, તે બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષ પંથ ભવન. ભાઈ તું મૂકી દે, આ કારણ કાપી નાખ. વિભાવનો કરતા મટવું હશે તો વિભાવના કારણો છોડવા પડશે. તને ખબર પડે ઘણી વાર કે આ બધી જો ને મને ઉપાધિ છે, મારી ઈચ્છા નથી પણ એ વિભાવનું કારણ છે એટલે હું વિભાવના છું. કે ભાઈ આમ પહેલેથી ઘરની જવાબદારી મારા ઉપર જ છે, તો એ તારે વિભાવનું કારણ તારી પાસે છે, એ છોડ્યા વિના તારો વિભાવ ઓછો થશે નહીં. પણ એ તો સંસાર છે ને કર્મના કારણે છે, પૂર્વે અજ્ઞાનથી કર્મ બાંધ્યા છે એટલે કારણો મળ્યા છે, નિમિત્ત પણ એનાથી મળ્યા છે. એવો પરિવાર મળ્યો, એવો ધંધો મળ્યો, એવા સાથે સાથીદારો મળ્યા, આ બધું તને નિમિત્ત પણ મળ્યા, કારણો પણ મળ્યા, એ કર્મનો ઉદય છે. પણ સ્વભાવના કારણો શોધવા એ તો તને આધીન છે, એમાં કેમ પૂર્વકર્મ નડે છે? આ પુરુષાર્થ એમાં સ્વતંત્ર છે, જીવ સ્વતંત્ર છે, પોતે પોતાના સ્વભાવનું ચિંતન કરવું, સ્વભાવના કરતા થવું, એમાં સ્વતંત્ર છે. માત્ર એટલું કે થવા માટે ના તું સ્વભાવના કારણોનું સેવન કર તો સ્વભાવનો કરતા બની જઈશ, સાવ સરળ છે. અને એક કારણ તારે મેળવવા હોય તો જ્યાં જ્યાં તારું જોર જેટલું હોય એટલું કર્મને દબાવતો જા. કે કેટલાક કારણો એવા છે વિભાવના કે હું ધારું તો છોડી દઈ શકું છું, હું એમાંથી અલિપ્ત થઈ જાઉં, વાત પૂરી થઈ ગઈ, દુનિયા દુનિયાનું કામ કરશે, મારે શું કામ છે? નાના સ્વભાવમાં હોય તો સ્વભાવના કારણોનું સેવન હોય તો સ્વભાવમાં જ, વિભાવ નથી કરતો એટલે વિભાવમાં છે જ, બહુ તો પ્રત્યક્ષ દેખાતો ન હોય. મનના પરિણામો, અંતરમનના પરિણામો તો એના વિભાવના જ ચાલુ હોય છે. પણ તો સ્વભાવમાં જ છે, અંદરથી જો વિભાવ ભાવ ન કરે તો સ્વભાવમાં જ છે, સ્વાભાવિક છે. આ જ્ઞાનનો, સત્સંગનો, આ જે સ્વભાવના કારણોનું સેવન આપણે કરી રહ્યા છીએ ને, એનો પ્રભાવ એટલો બધો છે કે કેટલી વાર આવી સ્થિતિમાં આપણે તટસ્થ હોઈએ છીએ. જો ન હોય તો આપણે અંદર ભળીને આપણે વિભાવના કરતા બનીએ છીએ, પણ ત્યારે આપણે વિભાવના માત્ર દ્રષ્ટા બનીએ છીએ, કરતા નથી બનતા, ભળતા નથી. આપણે એમ થાય કે જવા દો. અને કેટલું આપણું વ્યક્તિત્વના ઘણાય પાસા છે આપણે સમેટી લીધા છે, સમેટી લીધા છે, સંકોચી લીધા છે, આપણા સંસારને આપણે સમેટી લીધો છે, એટલે એટલા વિભાવના કારણો ઓછા થયા છે. કેટલી પ્રવૃત્તિ, કેટલા પ્રસંગો, કેટલીક સ્થિતિમાં, એટલા માટે ઘણા લોકોએ તો આવા આવા નિયમ આવે કે મારે આ ન કરવું, ને કરવું. એ બધા વ્રત જે છે એ બધા સેના છે, સંસારને ટૂંકો કરવાના. સંસારને ટૂંકો કરવાથી વિભાવના કારણો ઓછા થાય છે. વિભાવના કારણો ઓછા થવાથી કર્મબંધની પ્રક્રિયા મારામાં ઓછી થાય છે, એ જીવ હળુકર્મી બને છે. અને પ્રાંતે ધીરે 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 એનું પોતાનું બળ, સ્વભાવનું બળ વધે એટલે ઉદયને પણ એ જીતી શકે છે. અત્યારે વાત એ થાય છે કે ઉદયને કારણે છે એનો વિભાવ. આપણે કંઈ ગમે એટલું કહીએ તો કાંઈ આ જેટલું સીધું બોલીએ છીએ એટલી વાત સરળ નથી, કેમ કે એને કર્મ નડે, પૂર્વકર્મ નડે. અને કર્મને કારણે સંયોગો મળ્યા છે અને રચના મળી છે અને સાથોસાથ નિમિત્ત પણ મળ્યા છે. એ બધામાંથી એને પડું કહ્યું. એ કયો જીવ ઉપર ઉઠી શકે છે કે જેને સ્વભાવમાં જવાના કારણોનું સેવન કરતો હોય તો એનામાં એટલું ધૈર્ય, સ્થિરતા, એકાગ્રતા, નિર્મળતા, આ ગુણો સ્વયં પ્રગટે અને એમ કે જે થાય છે એમાંથી પોતે દૂર રહે. એમણે કહ્યું તેમ કુટુંબની અંદર પણ માનો કે 3-4 વચ્ચે વિખવાદ ચાલતો હોય તો પણ પોતે મધ્યસ્થ રહી શકે છે, શાંતિ જાળવી શકે છે. છે વિભાવના પ્રવાહની વચ્ચે, પ્રવાહની વચ્ચે હોવા છતાં એ તટસ્થ છે, તણાતો નથી. જોયું એ કારણ, એને પુષ્ટ બળ મળે છે, એનું બળ છે. તો આ સૂત્ર સાધનાનું કે વિભાવના કરતા મટો અને સ્વભાવના કરતા બનો, યશોવીજીજી મહારાજની વેદના અહીંયા મુનિશ્રીએ સરસ મૂકી છે. જીવ લાગી રહ્યો પરભાવ મેં, લાગી રહ્યો શબ્દ સમજાય છે, જીવ લાગી રહ્યો પરભાવ. આમ એક જરાક ઉભા રહીને જરાક વિચારીએ, જરા થોભીએ, મારા સાહેબ શું કે છે, આચાર્ય યશો બીજી શું કે, જીવ લાગી રહ્યો પરભાવ મેં. અરે આ બધા સંસારના જીવો તો જીવા કેવા સંસારમાં મગ્ન થઈને લાગી રહ્યા છે, ચોઈટા છે અજ્ઞાનને, વિભાવને, કર્મબંધને, હાથે કરીને પોતાની દુર્ગતિને. જીવ લાગી રહ્યો પરભાવ મેં, સહજ સ્વભાવ લખે નહીં અપનો, લખે એટલે લક્ષમાં લેવો, પોતાનો સ્વભાવ જે આનાથી પર થવાનો છે એને લક્ષમાં આવતો નથી. પડ્યો મોહ કે દાવ મેં, સરસ કારણ આપી દીધું કે શું કામ લાગી રહ્યો છે, જ્યાં છે અહીંયા બધે જોડાયો છે, ભળી ગયો છે, મોહ છે. આપણે ક્યાંક વધારે ડાપણ ક્યાં કરીએ છીએ, મોહ છે. ધંધામાં મોહ છે, સમુદાયમાં મોહ છે, કોઈ પદમાં મોહ છે, આ બધો સરસ પડ્યો મોહ કે દાવ મેં. આ મોહના દાવ એટલા બધા છે કે એટલા બધા દાવ છે કે કોઈ જીવ છટકે નહીં. આ મોહ ની રચના, કોઈ જીવ છટકે નહીં, એ મોહ ની રચના. અને મોક્ષ નો માર્ગ, કોઈ જીવ બંધાય નહીં, આ મોક્ષ નો માર્ગ. મોહ અને મોક્ષ શબ્દ કેટલો ફેર, એક અક્ષર. મોહ એક કે છે કે કોઈ જીવ છૂટે નહીં સંસારથી, એને એટલા બધા દાવ પ્રપંચ રાખ્યા છે. અને મોક્ષ કે છે અમારી પાસે એક જ માર્ગ છે, માર્ગ એક જ છે, પણ કોઈ બંધાય નહીં, કોઈને અમે બંધાવા નહીં દઈએ જો અમારા માર્ગે ચાલે તો. અને ઓલામાં મુશ્કેલી શું થાય છે કે એક દાવ હોય તો બરોબર છે, એક દાવ માંથી છટકીશ તો બીજામાં પડીશ. અરે એ સર્વસંગ ત્યાગી થયો, દીક્ષા લીધી અને પાછો મોહમાં પડ્યો તો પદમાં પડ્યો, ગચ્છમાં પડ્યો. જોઈ લો, મોહના દાવમાં તો પકડાયેલો છે, ઘર છોડ્યું, અપાસરે ગયો, દાવ તો મોહનો પલટાઈ ગયો. મુનિશ્રીએ પ્રશ્ન કર્યો કૃપાળુ દેવને કે અમે આટલું બધું છોડ્યું છે અને તમે વારંવાર અમને ઠપકો આપો છો. કૃપાળુ દેવને પછી કેવું પડ્યું, શું છોડ્યું છે તમે? આ બધી તમારી મિલકત છોડી છે, મકાન છોડ્યા છે અને અપાસરાને ગળે વળગાયેલા છે, આશ્રમોને ગળે વળગાયેલા છે. તમે તમારા એક દીકરાનો ત્યાગ કર્યો છે અને કેટલા શિષ્યોને ગળે વળગાયા, ચેલકાઓ જ કર્યા છે. શિષ્યની શિષ્યને તો જિજ્ઞાસુ વાળા શિષ્ય હોય, આ તો બધા ચેલકા, આંધળી ભક્તિ, ગુરુની ચાર પકડી પકડીને ચાલતા હોય આ બધા, આંધળી ભક્તિ. આવું ક્યાંય શાસ્ત્રમાં આવી ગુરુ ભક્તિનું વર્ણન નથી. સ્વરૂપની ભક્તિ છે, દેહની ભક્તિ નથી. પણ આ તો બધું અંધ, દ્રષ્ટિ રાગ ની અંદર આંધળા ભીત બની ગયા હોય, ક્યાંય કીધું નથી. મોહના દાવ અનેક છે, બધું છોડીને ગયો હોય તો છેવટે પોતાના પદને કારણે પણ. વશિષ્ઠ અને વિશ્વામિત્રનો સંવાદ એટલો સરસ આપે છે કે વશિષ્ઠ વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહેતા નથી, રાજર્ષિ. જયારે આવે ત્યારે કે આવો રાજર્ષિ, અને વિશ્વામિત્ર એનું ખૂન કરવા જાય છે. ઝૂંપડીની પાછળ ઉભારીએ છે છોરો લઈને, કે આ એક જ છે કે મને બ્રહ્મર્ષિ નથી કહેતા, હું આટલો તપસ્વી, આટલો જ્ઞાની, આટલો શાસ્ત્ર વેતા અને બ્રહ્મર્ષિ નહીં, આત્માને જાણનાર નહીં. અને અંદર ચર્ચા કરે છે વશિષ્ઠ એના પત્ની સાથે અને કહે છે કે આનામાં જો અહમ ન હોત ને તો આના જેવો કોઈ જગતમાં બ્રહ્મર્ષિ ન થતો. એને પાછળથી સાંભળ્યું, એને કીધું ઓહો આ વશિષ્ઠની કેટલી માનતા છે, આ તો મારી પ્રસા મને જાણે છે મારી આ સ્થિતિ. અને પછી પગમાં પડે છે, માફી માંગે અને તરત જ જેવું કબૂલ કરે છે. અને વશિષ્ઠને ઉભા કરીને કહે છે ઉઠો બ્રહ્મર્ષિ, ઉઠો બ્રહ્મર્ષિ. એમ મુનિએ કીધું કે સાહેબ અમે કઈ ત્યાગ્યું નથી, એમ કીધું કઈ ત્યાગ્યું નથી. કૃપાળુ દેવ કહે છે મુનિ હવે તમે બધું ત્યાગ્યું છે. શું ફેર પડ્યો એક વાક્ય ને બીજા વાક્યમાં ફરક શું પડ્યો? મુનિએ ત્યારે શું છોડ્યું? આ પોતાનો ભાવ હતો એ છોડી દીધો, વિભાવ ભાવ મટી ગયો, સ્વભાવ ભાવમાં આવ્યા. મોહના દાવ અનેક છે, એક દાવમાંથી છટકશો અને બ્રહ્મણામાં રહેશો કે અમે પામી ગયા, અમે બહુ સમજી ગયા, તમે મોહના બીજા દાવમાં ફસાશો. જ્ઞાનીઓ કે છે પુત્રેષણા, પુત્રેષણા છોડવી સહેલી છે, વિતેષણા છોડવી સહેલી છે, રાજપાટ છૂટી શકે, લોકેષણા છોડવી કઠિન છે. સિદ્ધિ પ્રસિદ્ધિનો મોહ એકવાર લાગી ગયો છટકી નહીં શકે, ભયંકર એવો જ્ઞાની પણ નીચે પછડાશે, યોગીઓ ધ્યાનીઓ અંદર પછડાશે. માર્ગ આ છે, વિભાવના કરતા મટો, સ્વભાવના કરતા બનો, આ સાધનાનું સૂત્ર. એ ચરિતાર્થ કરવા માટે વિભાવના કારણો મટાડો અને સ્વભાવના કારણોનું સેવન કરો વિશેષ અવસરે.